નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપમાં મળેલા જ્ઞાનનો લોકકલ્યાણ માટે ઉપયોગ કરવા યુવાન ફેલોને મુખ્યમંત્રીની અપીલ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતના ગોડાધરા ખાતે અંદાજીત 230 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાના કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. વલસાડ, નવસારી અને તાપીમાં બારે મેઘખાંગા થતાં અંબિકા ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. દમણમાં એક ગૌશાળામાં ખોરાકી ઝેરની અસરને કારણે 52 ગાયોના મોત થયા. આજે ભક્તોએ દિવાસાનો પર્વની વિશેષ ઉજવણી કરી આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. બમબમ ભોલેના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યરત અંતર્ગત યુવાનો અને સંવાદ કર્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ, સાથોસાથ સરકારને ભાવિ નીતિ ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. આ પસંદ થયેલા યુવાનો સ્પીપામાં પ્રારંભિક તાલીમ પૂરી કરીને હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનહિતકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ, અભ્યાસ, ડેટા એનાલિસિસ અને ઇનોવેશન માટે કાર્યરત થયા છે. રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ સંસ્થા આઈઆઈએમ અમદાવાદને શૈક્ષણિક ભાગીદાર તરીકે જોડી છે અને આઈઆઈએમ આ યુવાનોને તાલીમ માટે મેન્ટર તરીકે સેવાઓ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગ્લોબલ કોમ્પિટિશન માટે મેક ઇન ઇન્ડિયાને હવે મેડ ઇન ઇન્ડિયા બનાવવાનું છે. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં કંપની સેક્રેટરી પણ સૌથી મોટો ફાળો આપી શકે છે. દેશનું અર્થતંત્ર 5મા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે આજે દેશની 500 મોટી કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેંક ખેતી બેંકની મુલાકાત લીધી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેતી બેંકની મુખ્ય ઓફિસ ખાતે અદ્યતન ડિજીટલ બોર્ડ રૂમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, વાઇસ ચેરમેન જીવણભાઈ આહિર સહિત અનેક મહાનુભાવો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ખેતી બેંકના સભાસદોએ સેટલમેન્ટ યોજના હેઠળ ખેડૂતોના 85 કરોડ 91 લાખના ચક્રવૃદ્ધિ વ્યાજ માફી માટે ઋણ સ્વીકાર પણ કર્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતના ગોડાધરા ખાતે અંદાજીત 230 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ તેમજ રેલવે ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજને જોડતો રેમ્પ, ફ્લાય ઓવરબ્રિજ મળીને 171 કરોડ 91 લાખના વિકાસ કાર્યો તેમજ અન્ય કામો સહિત 230 કરોડથી વધુ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે. તેમણે કેચ ધ રેઇન અભિયાન હેઠળ પાણીના સંગ્રહ માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સૌને જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય સ્થળોએ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મધ્યમથી હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ નુકસાનની ઘટના પણ બની છે. ભરૂચના લાલુભાઈ ચકલા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક જર્જરિત મકાન ધરાશયી થયું હતું તો 100થી વધુ વર્ષ જૂના મકાનો પાસે 10 દિવસ પહેલા એક ફળિયામાં મકાનની દિવાલ ધરાશયી થઈ હતી. આ દુર્ઘટનાના પગલે નગરપાલિકા દ્વારા જૂના ભરૂચનો મુખ્ય માર્ગ બંધ કરાયો હતો. જો કે મકાન પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડિંગ ધરાશયી સ્થળાંતરિત થઈ હતી. વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ હતી, જે અંતર્ગત એક વ્યક્તિનું મલબામાં દબાઈ જવાથી મોત થયું છે. નવસારી જિલ્લામાં અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બિલીમોરા નજીક માછીમારી કરવા ગયેલો એક યુવાન તણાઈ જતા લાપતા થયો છે, જ્યારે જૂજ અને કેલિયા ડેમ છલકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વલસાડની ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને લીધે કાશ્મીરનગરમાં 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે જિલ્લાના વલસાડ, તાપી, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે. વલસાડના પારડી તાલુકાના નાના વાછીપા ગામે 100 વર્ષ જૂનું વડનું ઝાડ પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. વાહન ચાલકોને આવવા જવામાં અગવડતા ઉભી થતા વન વિભાગે જાણ કરાતા જીવીની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. પૂર્ણા, અંબિકા, ઝાખરી, મીંઢોળા, વાલ્મીકી નદીઓ બે કાંઠે વહી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લો લેવલ પુલ પરથી પાણી ફરી વાહન વ્યવહાર બંધ થયો છે. વરસાદના કારણે કુલ 42 રસ્તા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે, જેમાં વ્યારા તાલુકાના 12, ડોલવણના 20, વાલોડના 6 અને સોનગઢના 4 રસ્તા બંધ કરાયા છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 331.89 ફૂટ પર પહોંચી છે. હાલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાં 5 ગેટ ખોલી 61,860 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અરવલ્લીના મોડાસા શહેરમાં આજે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરના માર્ગો ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ડાંગ જિલ્લામાં આજે સવારથી અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે સાપુતારાની અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા ત્યાંના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા, જેથી 19 જેટલા ગ્રામ્ય માર્ગો બંધ થતા સંપર્ક વિહોણા બન્યા છે. નર્મદા જિલ્લામાં આવેલ અન્ય એક નાના કરજણ ડેમની જળસપાટીમાં વધારો થતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ ડેમના 3 ગેટ 1.6 મીટર ખોલી કરજણ નદીમાં 19,035 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા છે. નાની દમણ દલવાડા ગામ ખાતે આવેલ જય જલારામ ગૌશાળામાં શનિવારે ગાયોના મોત થયા હતા. અત્યાર સુધીમાં 52 ગાયોના મોત થયા છે. એક કંપની દ્વારા અપાયેલી સમોસાની પટ્ટી વધારે ખાતા આ ગાયોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પશુ સારવાર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે આવીને ગાયોની સારવાર શરૂ કરી છે. 12થી વધારે ગાયોની સારવાર અત્યારે ચાલી રહી છે. પોલીસ વિભાગ દ્વારા સમોસા પટ્ટીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પશુ સારવાર વિભાગના ડોક્ટર વિક્રમ પરમારે આ મુજબ જણાવ્યું.
कल सुबह 8 बजे हमें फोन आया, गौशाला में बहुत सारी गाय बीमार पड़ गई है, बहुत सारी का डेथ भी हो चुका है. तो हम यहाँ पहुंचे, हमने देखा 25-30 गाय मरी हुई पड़ी थी अलग अलग जगह पे, कैंपस में, बाहर, सब जगह पे मरी हुई जो बीमार थी. तो हमने इसे ली यहाँ, इन्होंने बताया समोसा पट्टी करके आता है, मैदे से बनता है कोई फैक्ट्री में, तो वहां से वो समोसा पट्टी लाया गया था. पूरा मेंजर भर के एक गौशाला का जो सेक्शन है उसमें डाला गया, तो गायों ने वो कंज्यूम कर लिया, खा लिया, तो उसकी वजह से गाय की डेथ हो जाती है. कंप्लेन की है पुलिस को, पोस्टमार्टम रिपोर्ट
ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના આરવ પટેલની ગુજરાત રાજ્ય ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે કેમ્પ યોજાશે, જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી રાષ્ટ્રીય લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે. આરવને ભારતીય ટીમ માટે રમવાની પણ ઈચ્છા છે.
ફૂટબોલ 7 વર્ષથી નાનપણથી રમું છું. પપ્પાના ફ્રેન્ડ્સ અને મારા મમ્મી પપ્પાના ફેમિલીના સપોર્ટથી જ હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. પપ્પા મને 2 કોચ પાસે મૂકી ગયા હતા, જેને લીધે હું અહીંયા સુધી ગુજરાતથી રમી શક્યો છું. મેં કોચનું નામ રુષિત સર અને ઇમરાન સર છે. મેં પહેલા ડિસ્ટ્રિક્ટમાં અંકલેશ્વરમાં સિલેક્ટ થયો, પછી રાજકોટ ગયો, ત્યાં મેં સ્ટેટ રમ્યું અને હવે હું નેશનલમાં સિલેક્ટ થયો છું.
આજે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ અમાસ છે, જેનો દિવાસો તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે ભગવાન શંકરની આરાધના સાથે પિતૃતર્પણનું પણ ખૂબ મહત્વ છે. આજે રાજ્ય સહિત દેશભરમાં ઘણા લોકો હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ પણ કરે છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલસાણા ગામે સ્વયંભૂ તલસાણીયા મહાદેવ મંદિર ખાતે અષાઢ વદ અમાસને દિવસે છેલ્લા 100 વર્ષથી પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આજે યોજાયેલ લોકમેળા દરમિયાન મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં મેળામાં લોકો જોડાયા હતા. તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી દિવાસા પર્વ નિમિત્તે શહેરમાં આવતા ખેડૂતો, આદિવાસીઓ અને નગરજનોએ દિવાસાના તહેવારને નાળિયેરની ટપ્પા રમતથી ઉજવ્યો હતો. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ભગવાન શિવની આરાધના માટેના આ મહિનો ઉત્તમ ગણાય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રૂદ્રાક્ષ નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન નો પાર્કિંગ ઝોન અને વન વે માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને ત્યાંથી ત્રિવેણી રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં શ્રાવણ માસની ઉજવણી સંદર્ભે તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ભાવનગરના તખતેશ્વર મંદિર ઉપરાંત શહેરના નાના મોટા અનેક શિવાલયોમાં આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ ચારે પ્રહરની મહાઆરતી, પૂજા, જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરૂદ્ર, શિવજીની આરાધના તથા ભજન કીર્તન, સત્સંગ, સતવાણી અને લોક ડાયરાઓ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપમાં મળેલા જ્ઞાનનો લોકકલ્યાણ માટે ઉપયોગ કરવા યુવાન ફેલોને મુખ્યમંત્રીની અપીલ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતના ગોડાદરા ખાતે અંદાજીત 230 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાના કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. અને આજે ભક્તોએ દિવાસો પર્વની વિશેષ ઉજવણી કરી આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ. બમ બમ ભોલેના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.